દેહમાં જેટલા ઉપભોગના સાધન છે તેટલા જ તેનાથી બંધન થાય છે, તેથી નિવારણ ન થઈ શકે તેટલી દઢ વાસના બંધાય છે. સ્ત્રી સુખની ઈચ્છાથી દેહમાં પ્રીતિ વધે છે અને ગૃહ દ્વારા સુત દાસ દાસી પશુ વગેરે સંપત્તિરૂપ પ્રપંચ વર્ગે છે, તેમના પોષણની ચિંતા વર્ગે છે. દેશ પરદેશ ભટકવું પડે છે. દેહને ઉપભોગનું સુખ આપવા જતાં હજાર ગણું દુઃખ વેઠવું પડે છે. દેહ તથા દેહના સંબંધી પ્રીતિ અને તેની વાસના દેહને અંતે બીજા જન્મનું બી થાય છે. જેમ જુવારના કણસ બંધાય છે, કણસ વધ્યા પછી તેને વાઢમાં આવે છે, કણસ વધ્યા પછી તેને વાઢવામાં આવે છે અને છોડ સુકાય છે અને જુવાર બી રૂપે રહે છે. તે જળ અને ભૂમિની સંગતિથી પુનઃ છોડ રૂપે થાય છે. તેમ બાકી રહેલી વાસના દેહના અંતે દેહાંતર પ્રતિ લઈ જાય છે. પ્રીતિથી વિષય સેવવાથી દેહમાં વાસનાનું બળ વધે છે. હવે દેહમાં વાસના શી રીતે વધે છે એ તને કહીશ. જીભ મધુર રસ તરફ દેહને ખેંચે છે, તૃષા જુદા જુદા પીણામાં તેને જોડે છે, ત્વચા મૃદુ ચીજોની ઈચ્છા કરાવે છે, ઉદર પૂર્ણ અન્ન માંગે છે, શ્રવણ આલાપ સાથેના મધુર ગાયનમાં પ્રીતિ કરાવે છે, ઘ્રાણ સુગંધનો ઉપભોગ કરવામાં તત્પર થાય છે, ચક્ષુરૂપ જોવામાં હસ્ત અનેક રમત રમવામાં પગ ગતિ કરવામાં એમ સર્વ ઇન્દ્રિય ચારે તરફ ખેંચતાણ કરે છે અને અનેક સ્ત્રીના પતિના જેવી દેહની સ્થિતિ કરે છે. એવી રીતે વિષયાસક્તિ વધે છે અને દઢ વાસના બંધાય છે, તેથી બીજા જન્મનું કારણ થાય છે. વિષયના ભોગનો ત્યાગ કરવા દેહસંગને છેદવો આવશ્યક છે. દેહથી જુદો છું એમ નિશ્ચય કરવો, આ જ દેહમાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે. દેહ પરમાર્થ પ્રાપ્તિમાં ઉપકારી થાય છે, તેથી દેહ મુખ્ય ગુરુ છે. પૂર્વે શ્રી અનંતે ભૂચર જળચર ખેચર પક્ષી સર્પ પશુ રાક્ષસ પિશાચ બગલા હંસ માછલા કાચબા વગેરે ચર અચર વૃક્ષ આદિ 84 લક્ષ યોનિની સર્જી. તે સર્વમાં કોઈને પોતાની પ્રાપ્તિનો અધિકારી ન જોયો. તે સર્વેમાં કોઈને પોતાની પ્રાપ્તિનો અધિકારી ન જોયો ત્યારે શ્રીહરિએ મનુષ્ય નિર્માણ કર્યા અને તેમાં આત્મજ્ઞાન કર્યું. આહાર નિંદ્રા ભય અને વિષયભોગ સર્વ યોનિમાં સમાન છે. મનુષ્યને જ્ઞાનનું સાધન આપ્યું, તેથી મનુષ્ય દેહની શ્રેષ્ઠતા છે. પોતાની પ્રાપ્તિમાં મનુષ્ય દેહનો અધિકાર છે તે જોઈ ભગવાનને સંતોષ થયો. નારાયણે કૃપાળુ થઈ આવો મોટો અધિકાર આપ્યો છે, છતાં તે દેહ પ્રાપ્ત કરી બ્રહ્મ જ્ઞાન જે સિદ્ધ નથી કરતો તે દાઢીવાળા મેંઢા સમાન છે, અથવા જે બીજા જન્મમાં તે સિદ્ધ કરવાની આશા રાખે છે તે છેતરાયો છે, તેને અજ્ઞાનની મૂર્તિ જ માનવો. 84 લક્ષ યોનિમાં કોટી વખત રખડ્યા પછી મનુષ્ય યોનિની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય દેહની પ્રાપ્તિ તે અલભ્ય લાભ છે. તે પ્રાપ્ત થયા પછી ભોગ ભોગવી પરમાર્થ સાધવાની ઈચ્છા રાખવી તે પોતાને ઠગવા બરાબર છે, કારણ દેહનો વિશ્વાસ રખાય જ નહીં. મૃત્યુ ગુણ કે દોષ રાત દિવસ કે દેશ પરદેશનો વિચાર કર્યા વગર તેનો નાશ કરે છે. તેથી યદુરાજા આરસ છોડી નિંદ્રા ત્યજી અહર્નિશ સતત આત્મચિંતન કરવું ઇષ્ટ છે. શૂર ક્ષત્રિય રણમાં જઈ શત્રુને જીત્યા સિવાય નિશ્ચિંત થઈને બેસતો નથી, તેમ આરસ છોડી અહર્નિશ આત્મચિંતનનું સાધન કરવું. રાજાનો એકનો એક પુત્ર ખોવાઈ જતા સર્વજન તેને શોધવા નીકળે છે, તેમ આત્મસુખ સાધવામાં સાવધ થવું. કાર આવીને ઊભો રહે તે પહેલાં પરમાર્થ સાધ્ય કરવો. આયુષ્ય વ્યર્થ જવા દેવું નહીં. સર્વની સર્વયોનિમાં વિષય સુખ છે જ, તેના જ ઉપભોગમાં નરદે ખર્ચાય તો પછી તેની શ્રેષ્ઠતા સી. બ્રહ્મજ્ઞાન સિવાયનું શાસ્ત્રનું જ્ઞાન અંધારી યાતના આજ્ઞા જેવું છે. અજ્ઞાનરૂપ રાત્રિમાં તેનું તેજ છે, જ્ઞાનરૂપ સૂર્યોદય થયા પછી તેની કિંમત જ નથી. બ્રહ્મ અજ્ઞાન વગરનો સંન્યાસી મુંડન કરાવેલા નટ જેવો છે. તેને મિષ્ટાનની ટેવ પડે છે, તેણે ગુરુ બગાડ્યો છે. મનમાં વિષયની અભિલાષા રાખી વેદ અધ્યયન કરે છે તે વર્ષા ઋતુના દેડકા જેવા છે. કાદવનું પાન કરવામાં તેઓ આનંદ માને છે. હૃદયમાં વિષય વાસનાનું બર હોવા છતાં જે આચારથી જ પવિત્ર કહેવડાવે છે તે કાગડા જેવા છે. કાગડાનું ચિત્ત વિષ્ટામાં જ હોય છે. આજીવિકાનું સાધન માની જે યજ્ઞ યાગ કરે છે તે અંગ વેચી સંસાર ચલાવનાર વેશ્યા જેવા છે. મોક્ષ સાધવા ચોથા પુરુષાર્થરૂપ નરદેહની સાર્થકતા છે. તે ન કરતા જે જે અર્થ સદાય છે તે અનર્થ જ સદાય છે. જે બ્રહ્મજ્ઞાનનું સાધન નથી કરતા તે કૂતરા વગેરે પ્રાણી કરતાં પણ હીન છે, કારણ કે પશુને લાત મારવા છતાં તેઓ મનમાં દ્વેષ નથી રાખતા. મનુષ્યને માત્ર તું કહેવાતી તે જીવ લેવા દોડે છે. પશુને લોભ નથી, પેટ ભરાયું કે બાકી ગમે તેટલું પડ્યું હોય તેના તરફ તે જોતા પણ નથી. મનુષ્યની પાસે કરોડો રૂપિયા હોય તો પણ તેમાંથી થોડાનો પણ ત્યાગ કરવામાં તેને પ્રાણાંત દુઃખ થાય છે. પશુને સવાર સાંજની ચિંતા નથી, મનુષ્યની ચિંતાનો પાર નથી. ગાંઠમાં ઘણું ધન હોય છતાં કોઈ ઠેકાણે પૂર્ણ વિશ્વાસ ન હોવાથી તેને ખોટી ચિંતા લાગી જ રહે છે. શરીર મરણને કિનારે આવે છે છતાં ઊંડા પાયા નાખી ઘર બાંધવાની તથા ખેતીવાડી વગેરેની ચિંતા તેને વર્ગેલી જ હોય છે. પશુને આવી ચિંતા હોતી જ નથી. પશુને ઋતુકાળે જ વિષયની ઈચ્છા થાય છે, તે સિવાયના કાળમાં તે સ્ત્રીનો સ્પર્શ કરતું નથી. મનુષ્યને વિષય ભોગવવામાં જરા પણ વિવેક હોતો નથી. કામ ક્રોધ લોભ ચિંતા નિંદા ગર્વ વગેરે મનુષ્યને છે, પશુને તે નથી. અમૂલ્ય રત્ન મળે છે પણ ચિંતામણી સહજમાં મળતો નથી. મનુષ્ય દેહ ચિંતામણી સમાન છે, એ સર્વ ભાગ્યનું ફળ છે. તે સફર કરવા મેં વૈરાગ્ય સાધ્યો. દેહ નિજાતમાં સાધનમાં સાધક છે અને વિષય ભોગમાં બાધક છે એમ નિશ્ચય કરી મેં વૈરાગ્ય દઢ કર્યો. તે વૈરાગ્યના બળથી અને ગુરુની કૃપાથી વિષયને ઇન્દ્રિયોના સમુદાયનો એકી વખતે જ ત્યાગ થયો. નશ્વર દેહ હું નથી, શાશ્વત આત્મા હું છું એમ અનુભવ થતા મિથ્યા અવિદ્યા જવાથી ચિત્ત પ્રકાશનો પૂર્ણ લાભ હાથમાં આવ્યો તેથી અહંતા સમૂર ભરી ગઈ. પછી તેના પર મમતા ક્યાંથી રહે? અહંતા ગરી ગયા પછી સૂકું પાંદડું વાયુથી ગમે ત્યાં ઉડે તેમ દેહ અદ્રષ્ટ યોગ પ્રમાણે વિચરે છે. બ્રહ્માના સાક્ષાત્કારથી જેની વૃત્તિ લય પામે છે તેને જ ખરો વૈરાગ્ય છે અને તે જ પૂરો પુરુષાર્થી છે. ગુરુનો ઉપદેશ કાને પડતા જ જેની વૃત્તિ પાણીમાં મીઠાની માફક અભિન્નપણે બ્રહ્મમાં સમરસ થઈ જાય છે તેને કંઈ સાધન બાકી રહેતું નથી. પણ જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે છતાં બહારના વિક્ષેપને લીધે નિશ્ચયનું બળ રહેતું નથી. આસનવારી બેસે છે ત્યારે સ્વરૂપમાં સ્થિતિ રહે છે અને આસન છોડે કે જેને પ્રપંચ સ્ફુરે છે તેને યોગની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. તે નિશ્ચર હોય છતાં વૃત્તિ હંમેશા નિશ્ચર રહે તે જ પૂરો નિર્મળ યોગી છે. સ્મરણાંગણમાં ભીષ્મ પરશુરામની સામે ઊભો રહીને યુદ્ધ માટે પ્રવૃત્ત થયો. તેણે તેના પર અચૂક બાણ છોડ્યા પણ તેની વૃત્તિ નિશ્ચળ રહી. ભયંકર યુદ્ધ કરતી વખતે પણ તેની સમાધિનો ભંગ થયો નહીં એવી નિશ્ચળતા સિદ્ધ કરવા મેં 24 ગુરુ કર્યા. મારા ગુરુએ પરમાર્થ સાધવા જે ઉપદેશ કર્યો તે અનુભવમાં લાવવા જુદે જુદે ઠેકાણે મેં ગુરુ બુદ્ધિ કરી. જ્યાં વિક્ષેપ થયો ત્યાં જ ગુરુપણો માન્યું એવી રીતે આખું જગત મને બ્રહ્મરૂપ જણાયું. મને પ્રથમ ગુરુએ જ જો ઉપદેશ કર્યો ન હોત તો પૃથ્વી વગેરે પદાર્થો સાનો બોધ આપવાના હતા. આ સ્વાર્થ સાધવા માટે હું ગુરુ સાધનામાં પ્રવૃત્ત થયો. ગુરુની કૃપાથી ચિત્તમાં ચૈતન્યનો પ્રકાશ થયો પણ તે વિદ્વતના જેવો ચંચળ હતો, સ્થિર નહોતો. ક્ષણમાં તેના દર્શન થાય છે અને ક્ષણમાં અદૃશ્ય થાય છે. સાપના મુખમાંથી ભક્ષ્ય છટકી જતા તે જેમ દંશ રાખે છે તેમ સાધકને ઘણી ઉત્સુકતા થાય છે. તેને વિયોગ સહન થઈ શકતો નથી. સર્વ ઋષિ બ્રહ્માને અદ્વિત્ય અને નિત્ય કહે છે છતાં કોઈ તેને સગુણ કહે છે, કોઈ નિર્ગુણ કહે છે, કોઈ પ્રપંચ સહ કહે છે, કોઈ નિષ્પ્રંચ કહે છે. આમ મોટો વાદ ઉત્પન્ન થઈને દરેક જણ અભિમાનથી બીજાના મતનું ખંડન કરે છે. પ્રપંચના સમાગમમાં વિક્ષેપ દૂર કરવાને પ્રપંચના અધિષ્ઠાન બ્રહ્મા સાથે ઐક્ય સાધવા મેં ઘણા ગુરુ કર્યા છે. જ્યાં વિક્ષેપ થયો ત્યાં જ ગુરુ બુદ્ધિ કરી. જેટલું દ્રશ્ય તેટલું ચિન્મય જણાયું. ચિત્ત નિશ્ચળ થયું ને મારા ગુરુએ જે પ્રથમ બોધ કર્યો હતો તે અનુભવમાં આવ્યો. મોક્ષ ગુરુ એક જ છે. ઇતર ગુરુ સાધક રૂપે કેવળ બોધના સાધનો જ છે. સાગરમાં તરંગ ક્રીડા કરે છે પણ જળ સાથેના એમની એકાત્મતા જતી નથી. તેમ હું જગતમાં વિચરું છું પણ સર્વત્ર સર્વ સદગુરુ રૂપ અનુભવું છું. મારો ગુરુ એક જ છે. બીજા ગુરુને મેં માત્ર સાધનરૂપ ગણ્યા છે. એ પ્રમાણે અવધૂત રાજાને પરમાર્થનો માર્ગ દેખાડી મૌન થયા. આત્મજ્ઞાનના યોગે બંને તદ્રુપ્ત થયા હતા તેથી અંતઃકરણ અંતઃકરણમાં મળી ગયું. સૃષ્ટિ આનંદથી ઉભરાવા લાગી. વાણી મૌન થઈને હર્ષ હૃદયમાંથી ઉભરાઈ પરસેવા રૂપે બહાર પડ્યો અને પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. અહંકારની બેડી તૂટી ગઈ, સંસારને પેલે તીર પહોંચ્યા અને અવિદ્યા પૂરેપૂરી જીતાઈ, તેથી રોમાંચરૂપ ધ્વજા ચઢી, દેહનો ભાન જતો રહ્યો અને શરીર કંપવા લાગ્યું. યદુરાજાએ પોતાનો જીવભાવ ગુરુને અર્પણ કર્યો હતો. અવધૂત સાક્ષાત દત્તાત્રેય હતા. દત્તાત્રેયના શિષ્ય સહસ્ર અર્જુન, યદુ અને કરિયુગમાં ત્રીજા શિષ્ય જનાર્દન હતા. આ પ્રમાણે અવધૂતે યદુને પરમાર્થ થયો. આ પરમ અદ્ભુત સંવાદ સાંભળીને તેનું ચિત્ત શાંત થયું અને તે સ્વસ્થ બેઠો. શ્રી ભગવાન ઉદ્ધવને કહે છે, બ્રહ્મ જ્ઞાનથી રાજાનું સમાધાન થયેલું જોઈ અવધૂત જવા તૈયાર થયા. રાજા તરત જ દોડી તેમના ચરણમાં પડ્યા, પરમ પ્રેમથી તેમનું પૂજન કર્યું, પ્રદક્ષિણા કરી ફરી પોતાનું મસ્તક તેમના ચરણ પર મૂક્યું. જાઓ એટલા શબ્દો પણ તે ઉચ્ચારી શક્યો નહીં. રાજાને વિયોગનું દુઃખ થતું જોઈ શ્રી દત્તાત્રેયને દયા આવી અને તેમના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે આજથી તારો અને મારો વિયોગ કદી થશે નહીં. આવી રીતે રાજાનું સમાધાન કરી જેટલા આનંદથી શ્રી દત્તાત્રેય પધાર્યા હતા તેટલા જ આનંદથી ત્યાંથી ગમન કર્યું. રાજા અતિશય પ્રેમથી શાંત થયો અને આત્મજ્ઞાનથી સુખી થયો. ઉદ્ધવ તરફ સરળ દ્રષ્ટિથી જોઈ શ્રી કૃષ્ણ બોલ્યા, યદુરાજા અમારા પૂર્વજોનો એ પૂર્વજ હોય તે સર્વે રાજાઓનો મુકટમણી હતા, તેથી તેમના નામ ઉપરથી અમે પોતાને યાદવ તરીકે ઓળખાવીએ છીએ. યદુ જે સંગ છોડી દૂર જાય છે તે નિસંગ નથી, તે માત્ર સંગનો ત્યાગ કરે છે, પણ સંગમાં રહીને સ્નેહ છોડે છે તે જ સંયુક્ત છે. આકાશ સર્વત્ર સર્વ પદાર્થમાં મળેલું છે છતાં નિસંગ છે. પૂર્વ દ્વૈતનો સંગ હતો, હવે નિસંગ થયો. તે બંને વાત મિથ્યા માની વિનિમુક્ત થવું. નંદના પુત્ર શ્રીકૃષ્ણ પુનઃ આનંદથી કહેવા લાગ્યા, આજ અમારા પૂર્વજ યદુએ દત્તાત્રેય સાથે બ્રહ્મજ્ઞાનનો સંવાદ કર્યો અને દત્તાત્રેય પર વિશ્વાસ રાખી તેમાંનો ગૂઢ અર્થ જાણી લીધો, તેથી તેમને સર્વ સંગમથી તેથી તેમને સર્વ સંગમાંથી મુક્તતા પ્રાપ્ત થઈ. ઉદ્ધવ, તું પણ એવા કુળમાં જન્મ લઈ બ્રહ્મજ્ઞાન સિદ્ધ નહીં કરે તો તારા પૂર્વજોનો ખોટું કહેવાશે. પછી ઉદ્ધવને છોડી શ્રીકૃષ્ણએ અદ્વૈતમાં મળવા પોતાને બુદ્ધિ વાળી કારો ઝેરી સાપ તેનું પૂંછડું રગડ્યા પછી તે એટલા વેગે વિંટરાય છે કે ક્રોધથી તેને સંભાળી લેવાતો નથી. ઉદ્ધવને પ્રથમ જ ચિત્તમાં વૈરાગ્ય થયો હતો, તેમાં શ્રીકૃષ્ણએ છોડ્યા એટલે ચિત્ત બ્રહ્માને ગર્વા તેનું મન ઉત્સુક થયું. હવે પછીના અધ્યાયમાં કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ છે, તેમાં શ્રીકૃષ્ણ ગુરુ શિષ્યોનું લક્ષણ કહે છે.